આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું, મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. નીતિ આયોગ આવતીકાલથી ધારાશિવ જિલ્લાથી સંપૂર્ણતા અભિયાન શરૂ કરશે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી રાજ્યોને માર્ગદર્શિકા જાહેર કરી. ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ પ્રયાસ કરી રહી છે. રાજ્યસભામાં સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું કે ગૃહમંત્રી અને ગૃહરાજ્યમંત્રી ઘણા દિવસો સુધી મણિપુરમાં રહ્યા અને લોકો સાથે જોડાવા માટે અનેક રાજ્યોનો પ્રવાસ પણ કર્યો. રાજકીય નેતૃત્વ સિવાય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમસ્યાના નિવારણ માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. શ્રી મોદીએ મણિપુર અંગે વધુમાં વાત કરતા પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું.
मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है. वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा FIR की गई, 500 से ज्यादा लोग अरेस्ट हुए. मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही. आज मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं. केंद्र और राज्य सरकार सभी से बातचीत करके.
રાજ્યસભામાં પોતાના જવાબ દરમિયાન પ્રધાનમંત્રીએ હાલમાં મણિપુરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની બે ટુકડી પૂર રાહત કાર્ય માટે તૈનાત છે. પ્રધાનમંત્રીએ ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય બંધારણ 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે જનતાએ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળને ફરી સત્તા પર આવવા મત આપ્યો છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ત્રીજા કાર્યકાળ દરમિયાનના લક્ષ્યાંક અંગે વાત કરતા કહ્યું કે ગરીબી સામેની લડાઈ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ હશે. કલ્યાણકારી યોજનાઓની ગતિ અને વિસ્તરણ એ સરકારની ટોચની પ્રાથમિકતા હશે. સરકાર આ ત્રીજા કાર્યકાળમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પ્રતિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં દેશમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં પણ પરિવર્તન જોવા મળશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ છેલ્લા 6 વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 3,00,000 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. કોરોનાકાળ દરમિયાન અનેક પડકારો હોવા છતાં દેશની અર્થવ્યવસ્થા 10મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચી છે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, આમ આદમી પાર્ટી, આરજેડી, લેફ્ટ સહિતના વિપક્ષી દળોએ વેલમાં આવી હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં ગઈકાલે ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત મુદ્દત માટે મોકૂફ રાખવામાં આવી છે. બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ બાદ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે આ અંગે જાહેરાત કરી હતી. સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ સંસદના બંને ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના વ્યવહારની ટીકા કરી. સંસદ સત્રની પૂર્ણાહુતિ બાદ માધ્યમોને સંબોધતા શ્રી રીજીજુએ કહ્યું કે ગૃહના નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવું એ દરેક સાંસદની જવાબદારી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સંસદ સત્ર દરમિયાન વિપક્ષના વ્યવહાર અંગે નિરાશા વ્યક્ત કરી સત્ર પૂર્ણ થયા બાદ પોતાના સમાપન નોંધમાં શ્રી ધનખડે વિપક્ષના નેતા ગૃહની વેલમાં આવવાની ઘટનાને સંસદના વર્તન અને મર્યાદાનું અપમાન ગણાવ્યું. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનવાની સંભાવના છે. હેમંત સોરેનને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ઝામુમો કોંગ્રેસ અને રાજદના ધારાસભ્યોની બેઠકમાં લેવાયો. આ બેઠક મુખ્યમંત્રી ચંપઈ સોરેનના રાંચીના સરકારી નિવાસસ્થાન ઉપર યોજાઈ. આ પહેલા ચંપઈ સોરેનના સત્તાવાર કાર્યક્રમને રદ કરાયા જેનાથી રાજ્યમાં સત્તા પરિવર્તનની પુષ્ટિ થઈ. આ વર્ષે 31 જાન્યુઆરીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તમાન નિદેશાલયે ધરપકડ કર્યા બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી છે. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિમાં 11 સભ્ય હશે અને તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામી અને પંચાયતીરાજમંત્રી રાજીવ રંજનસિંહ સમિતિના સભ્ય હશે. શ્રી મોદી મંત્રીમંડળની સુરક્ષા કાર્ય સમિતિના અધ્યક્ષ રહેશે. આ સમિતિમાં રાજનાથસિંહ, અમિત શાહ, નિર્મલા સીતારામન અને વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરનો સમાવેશ થશે, જ્યારે રાજનાથસિંહ મંત્રીમંડળના 10 સભ્યોની સંસદીય બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. મંત્રીમંડળની રાજકીય કાર્ય સમિતિમાં પ્રધાનમંત્રી સહિત 14 સભ્ય હશે. મંત્રીમંડળની નિમણૂક કાર્ય સમિતિમાં શ્રી મોદી અને શ્રી અમિત શાહ હશે. મંત્રીમંડળની અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આમાં ઝીકા વાયરસની સ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવાની વાત કહેવામાં આવી છે. મંત્રાલયે રાજ્યોને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓની ઝીકા વાયરસ સંક્રમણની તપાસ કરાવવાનો નિર્દેશ આપવા કહ્યું છે. રાજ્યોને હોસ્પિટલ્સને એડીઝ મચ્છરથી મુક્ત રાખવા અને દેખરેખ રાખવા માટે એક નોડલ અધિકારી પસંદ કરવાનું પણ કહેવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મણિપુરથી આગળ વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં આજે મુશળધાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિયત સમયગાળાથી 6 દિવસ પહેલા જ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ થશે, જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં પણ આગામી 4 દિવસ મુશળધાર વરસાદની શક્યતા છે. આકાશવાણી સાથે સંવાદ કરતા હવામાન વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેને દેશમાં ચોમાસા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં 5-6 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ, મધ્યમ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે હાથરસની સરકારી હોસ્પિટલમાં નાસભાગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંત્રીઓ અને મુખ્ય સચિવ મનોજકુમારસિંહની સાથે આ ઘટનાની સમીક્ષા બેઠક યોજી તેમજ ઘટનાસ્થળની મુલાકાત પણ કરી. નાસભાગમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 121 લોકોએ જીવ ગુમાવ્યા અને 31 લોકો ઇજાગ્રસ્ત થયા. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે આગ્રાના અધિક પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટુકડી બનાવી છે. શ્રી યોગીએ કહ્યું કે રાજ્ય સરકાર વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશોના નેતૃત્વમાં સમગ્ર મામલાની ન્યાયિક તપાસ પણ કરાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નીતિ આયોગ ધારાશિવ જિલ્લાથી આવતીકાલથી સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરશે. નીતિ આયોગ દ્વારા ધારાશિવને મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યત્વે પરંદા તાલુકા ઉપર ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ નીતિ આયોગ દ્વારા નિયત આરોગ્ય, ખેતી, શિક્ષણ અને પાયાના ઢાંચા જેવા વિવિધ સૂચકાંકમાં સુધારો કરવાનો છે. સંપૂર્ણતા અભિયાન આ વર્ષે આવતીકાલથી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે. અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથ દ્વારા તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરતા પ્રદર્શનો અને આરોગ્ય સભાઓનું આયોજન કરવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી. અદાલતે આ મામલામાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ભારત રસ્ટ સમિતિના ધારાસભ્ય કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ 25 જુલાઈ સુધી લંબાવી દીધી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 5 નક્સલવાદીને ઠાર કરાયા. પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણપુરાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષાદળ અને નક્સલવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ ચાલી રહી હતી. દરમિયાન સુરક્ષાદળને 5 નક્સલવાદીઓને ઠાર માર્યા અને મોટી સંખ્યામાં હથિયાર કબજે કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું, મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેટલાક અહેવાલને ધ્યાનમાં રાખી તમામ રાજ્યોને માર્ગદર્શિકા જાહેર કરી. ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.